તારીખ 27/10/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 258 અને 259 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 200 154
પ્રશ્ન ચાલે છે કે પોતાના સ્વરૂપમાં અનંત ગુણો છે એટલે પોતાનું સ્વરૂપ પોતાનો આત્મા સર્વગુણ સંપન્ન છે એમાં પણ જીવને જે સુખ ને આનંદ જોઈએ છે એ પણ પૂરેપૂરો બેહદ ભરેલો છે શક્તિપણે એનો વિશ્વાસ આવતો નથી. પ્રશ્ન એ પૂછ્યો છે એનો વિશ્વાસ આવતો નથી, જાણવા છતાં પણ વિશ્વાસ આવતો નથી. જે લોકો જાણતા જ નથી એ વાત, એને તો એનો કોઈ વિચાર પણ નથી. એને તો સુખનો વિશ્વાસ છે બાહ્ય પદાર્થોમાં, એની પાછળની દોડ જગતના મનુષ્યને ચાલે છે અથવા સર્વ પ્રાણીને ચાલે છે. પણ જેને જાણવા મળ્યું એને પણ વિશ્વાસ આવતો નથી, એટલે વિશ્વાસ વગર અવિશ્વાસથી કોઈ પ્રવૃત્તિ થાય તો એની સફળતા કેવી રીતે થાય, ન થઈ શકે એ સમજી શકાય એવી વાત છે. એ પણ વચન વિશ્વાસ નથી, એટલે એક વચનમાં વિશ્વાસ નથી. રાગમાં દુઃખ છે એનો વિશ્વાસ નથી, આત્મામાં સુખ છે એનો વિશ્વાસ નથી. હું અનંતકાળ પરિભ્રમણ થઈને દુઃખી થઈશ એનો વિશ્વાસ નથી, એટલે દુઃખ નથી સાથ લાગતું. દુઃખ લાગ્યું એને વિશ્વાસ આવ્યો, શું એ પ્રથમ વચન છે. તારે માથે જોખમ ઘણું ઊભું છે, અનંતકાળ સુધી જન્મ મરણ કરીને અનંત દુઃખ ભોગવવાનું જોખમ ઊભું છે, એનો તું ઉપાય કર કાંક. નહીતર એનો ઉપાય છે ખરો, એ ઉપાય તું કર, નહીતર આ દુઃખ તારે ભોગવવા પડશે. અનંતકાળથી ભોગવી રહ્યો છું, અનંતકાળ ભોગવવા પડશે. વિશ્વાસ આવે તે દી ચિંતા ઊભી થાય, વેદના ઊભી થાય અને ઉપાય માટે જુરે, ઉપાય માટે જુરે, આમ થાય. વિશ્વાસનો તો સવાલ છે. બૌદ્ધિક સ્તર પર બુદ્ધિમાં પરલક્ષી જ્ઞાનમાં પણ એ વાત સમજી શકાય છે અને પરલક્ષ્ય સંમત કરે છે. સ્વલક્ષ્ય સંમત કરે એટલે ચિંતા ઊભી થાય, પરલક્ષ્ય જ્યાં સુધી ત્યાં સુધી ચિંતા નથી. પરલક્ષ્ય તો 11 અને 9 પૂર્વ સુધી વિયોગ ગયો. આ સત્સંગ તો જાણપણું તો કાંઈ નથી એની પાસે, લાખમાં ભાગે નથી, એવી પરિસ્થિતિ છે. છતાં સંક્ષેપમાં જે છે એમાં પ્રયોજન પકડે તો લાઈન ચાલુ થાય ચિંતનાથી. મુદ્દો એ છે કે વિશ્વાસ આવતો નથી અને બહારમાં વિશ્વાસ છે. આ કુટુંબ મારું છે એટલે મને વાંધો નથી, આ સંપત્તિ મારી છે એટલે મને વાંધો નથી. આધાર બુદ્ધિથી અને સુખ બુદ્ધિથી વિશ્વાસમાં ઊભો છે. અને પ્રશ્નકારનો પ્રશ્ન એમ છે કે એ પ્રત્યક્ષ દેખાય છે, ઓલું કઈ દેખાતું નથી. એટલે સમજીએ છીએ છતાં પણ જીવનો સ્વભાવ એવો છે કે જોવે તો માને ને ન જોવે તો ન માને, સમજાવવાથી સમજે એવો નથી. એને જોવા મળે તો માને લે, ઓલું શક્તિરૂપે સુખ છે. આત્મામાં જે સુખ છે, આનંદ છે, એ શક્તિ રૂપે છે, પાવર રૂપે છે, અવસ્થા રૂપે નથી. કાંઈ એ કાંઈ દેખાય નહીં, ઓલું ભ્રાંતિ છે. પણ ઈચ્છા થાય છે અને ઈચ્છાની સામે ઈચ્છિત પદાર્થ મળે છે, એટલે કશાયની મનતા થાય છે, એટલે સુખ લાગે છે. એ આકુલતામય સુખાભાસ રૂપ સુખ માટે પણ જીવ અનંતકાળથી એની પાછળ લાગે રહીએ છે, એવા સુખ પાછળ પણ. હવે સાચું સુખ એને જો દેખાય તો એની પાછળ કેમ ન લાગે? એ લાગે. વાત છે દેખાવાની, શું દેખવું કેવી રીતે? કાલ સાંજે આપણે સ્વાધ્યાયમાં એ વિશે જાય, રાગમાં દુઃખ અને જ્ઞાનમાં સુખ છે. જ્ઞાન પોતે નિરાકુળ સ્વભાવી છે, જ્ઞાન સામાન્ય લેવું, જે થોડી વિટમણા છે એ અહીંયા છે. કે જે જ્ઞાન વિશેષ છે એ અનુભવ ગોચર છે, અનુભવથી સમજાય છે કે હું આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું. જ્ઞાન સામાન્ય સુધી પહોંચતો નથી. એટલે જે સુખ દેખાવું જોઈએ એ સુખ દેખાતું નથી. પણ એનો અર્થ એમ નથી કે જો પ્રયત્ન કરે તો ન દેખાય. જ્ઞાન સામાન્ય પણ વિદ્યમાન છે. જેમ જ્ઞાન વિશેષ વિદ્યમાન છે, એમ જ્ઞાન સામાન્ય પણ પ્રગટ છે, અનુભવ ગોચર છે, કેમ કે વેદન સ્વરૂપે છે એ તો. એટલે પકડાય એવું છે, એને સાકાર કીધું છે શાસ્ત્રમાં, એને સાકાર કર્યું છે એટલે પકડાય એવું છે, ન પકડાય એવું નથી. પણ એ દિશાનો કોઈ પ્રયત્ન માગે છે, એ દિશાનો પ્રયત્ન માગે છે. સોનું કે હીરો ચોખ્ખા સ્વરૂપે ક્યારે પહેલા મળતો નથી. સોનાની ખાણમાં હજારો ટન સોનું હોય તો પણ માટીના પરમાણુઓ સાથે ભળેલું છે. સોનાના પાર્ટિકલ્સ અને માટીના પાર્ટિકલ્સ એક ઢેફામાં, એક પથ્થરમાં સાથે રહેલા છે. એને લગડી સીધી મળતી નથી ખાણમાંથી, કે લગડી તો બનાવવી પડે છે. એમ હીરાનું પણ એવું છે, હીરાની ખાણમાં કઈ હીરો ઘડેલો ઘસેલો તૈયાર મળતો નથી. ત્રિકોણીય એનો તો કાચો પથ્થર મળે છે, સાવ રફ. છતાં પણ જેને એની કિંમત આવે છે, કોને મળે છે? જો મુદ્દો ક્યાં આવ્યો, જેને એની કિંમત આવે છે એને એ મળે છે. સુવર્ણ પથ્થરમાં જેને સોનાના રજકણો જોયા એને એ પથ્થરની કિંમત આવી, તો એમાંથી સોનું મેળવવાનો એ પ્રોસેસ કરે છે. હીરાના પથ્થરમાં જેને ઘડાયેલો હીરો દેખાણો ઘડે છે એમાંથી. બધી વાતમાં પહેલા તો એમ જ છે ને, એમ આમાં પણ થોડું એવું છે. એટલે જો કિંમત આવે, જ્ઞાનની કિંમત આવે, જ્ઞાન તે આત્મા છે એમ આત્માની કિંમત આવે તો જીવ એ દિશામાં પ્રયત્ન કરે. એ પ્રયત્નનો બાહ્ય પ્રકાર સત્સંગ છે, અંતરંગ પ્રકાર જુદો છે, એ અંતર પ્રયત્ન છે. શું અહીંયા તો એમને ભેદજ્ઞાનનો સ્ટેજ લીધો છે. શું રાગ સાથે ભળી ગયેલો તારો આત્મા ચોખ્ખા સ્વરૂપે તને દેખાતો નથી. ચોખ્ખા સ્વરૂપે એ પરમાત્મા સ્વરૂપ છે, એ દેખાતો નથી. પણ જેમ છાશને વારંવાર વલોજા કરે, બીજા પેરેગ્રાફ સુધી આવે છે આપણે, જેમ છાશને વારંવાર વલોજા કરે તો માખણ જુદું પડે છે. દહીં મેળવો, દહીંને જેરીને છાશ કરી, પણ એથી કંઈ માખણ નથી મળી જતું. એ માખણના વલોણો ફરે ત્યારે છાશમાં રહેલા માખણના પાર્ટિકલ્સ એક જગ્યાએ ભેગા થાય, એક્યુમ્યુલેટ થાય છે. છાશમાં માખણ છે પણ એને વલોવવું પડે છે, ઝેરવું પડે છે સારી રીતે. વારંવાર ત્યારે જેમ માખણ જુદું પડે છે તેમ વારંવાર ભેદજ્ઞાન કરવાથી આત્મા ભિન્ન અનુભવમાં, ભિન્ન છે એવો આત્મા ભિન્ન અનુભવમાં આવે છે. છાશમાં માખણના પરમાણુ જુદા હતા અને છાશના પરમાણુ જુદા જ હતા. છાશ એ માખણ નથી ને માખણ એ છાશ નથી. પણ અમુક પ્રોસેસ કરવાથી, વલોવવાનો પ્રોસેસ કરવાથી માખણ ચોખ્ખું હાથમાં આવે છે. એમ અહીંયા ભેદજ્ઞાન કરવાથી જુદો ભિન્ન આત્મા, આનંદમય, સુખમય, શાંતિમય આત્મા અનુભવમાં આવી શકે છે. ભેદજ્ઞાન સુધી પહોંચવું જોઈએ. સ્ટેજ બાય સ્ટેજ ક્રમે કરીને ભેદજ્ઞાન સુધી પહોંચવું જોઈએ. તેમ વારંવાર હું જુદો છું જુદો છું એમ જ્ઞાનમાં અભ્યાસ કરે, ક્યાં વિકલ્પમાં અભ્યાસ કરે એમ નથી લીધો. જો શબ્દ શું આવ્યો છે, જ્ઞાનમાં અભ્યાસ કરે, જ્ઞાનમાં હુંપણાની પ્રેક્ટિસ કરે તો જુદો છે તે પ્રગટપણે જુદો પડે છે, અથવા જુદો અનુભવ ગોચર થાય છે ત્યારે એને જુદો પીડ્યો એમ કહેવામાં આવે છે. છે તો જુદો જ, પણ જ્ઞાનમાં અભ્યાસ કરે ત્યારે. ના, વિકલ્પ હોય છે પણ વિકલ્પથી જુદાપણાનો અભ્યાસ ચાલે છે. જ્ઞાન અને વિકલ્પ બંને છે પણ વિકલ્પથી જુદાપણાનો અભ્યાસ ચાલે છે અને જ્ઞાનમાં પોતાપણાનો અભ્યાસ ચાલે છે. એવી પ્રેક્ટિસ ચાલે છે, એ પ્રેક્ટિસથી પરફેક્શન આવે છે. પ્રેક્ટિસ વગર કોઈ કામ પરફેક્ટ થાય એવું ન બને, સંસારમાં પણ નથી બનતું. જે પ્રેક્ટિકલ નોલેજ છે એ તો પ્રેક્ટિસથી જ ઓબટેન થાય છે, વિધાઉટ પ્રેક્ટિસ એ મેળવી શકાતું નથી. આત્મજ્ઞાન છે, અનુભવ જ્ઞાન હોવાથી અનુભવની પ્રેક્ટિસ માગે છે અને જે ઊંધી પ્રેક્ટિસ કરી રહ્યો છે, અથવા એને પ્રેક્ટિસ નથી આવડતી એમ નથી પણ ઊંધી પ્રેક્ટિસ કરી રહ્યો છે. સૌની પ્રેક્ટિસ કરવાની છે.
ઊંધી પ્રેક્ટિસ કરતા કરતા સૌ થશે ને,
હા, ઊંધી પ્રેક્ટિસ ને સમજે કે પ્રેક્ટિસ શું છે તો સવળી પ્રેક્ટિસ કરી શકે. ઊંધી પ્રેક્ટિસમાં તો કર્યા જ કરે છે, અનંતકાળથી કરે છે. વિશ્વાસ આવવા માટે તો પહેલા પોતાના હાથમાં ઉપર બોધની અસર આવવી જોઈએ. બોધની અસર આવે ત્યારે ઉલટો જે વિશ્વાસ છે, આ બધાનો વિશ્વાસ છે, એમાં તિરાડ પડે. તિરાડ પડે તો એ દિશામાં પ્રયત્ન કરે. નિશંકપણે જ્યાં સુધી પર પદાર્થના સુખ બુદ્ધિના આધાર બુદ્ધિના પરિણામમાં વર્તી રહ્યો છે, નિશંકપણે વર્તી રહ્યો છે, ત્યાં સુધી આ બાજુનો કોઈ પ્રયત્ન નહીં ચાલે. એટલે પહેલી ભૂમિકા વાળાને એ તપાસવાનું રહે છે કે મને બોધની અસર થઈને તિરાડ પડી કે નથી પડી, અવિશ્વાસ ઉભો થયો છે કે નથી ઉભો થયો, તો પછી મારું કામ ચાલશે. આગળ જ્યાં સુધી નિશંકપણે વિશ્વાસ છે ત્યાં સુધી કામ નહીં થાય. ચોખ્ખી વાત એટલી છે. બસો ને ઓગણસાઠમો પ્રશ્ન છે. કોઈ રીતે પરની રૂચિ છૂટતી નથી તો પરની રૂચિ છૂટીને આત્માની રૂચિ કેમ થાય? શું કહે છે? બહારની અને પરની રૂચિ છૂટતી નથી. કોણ કે છે કે ભાઈ સોનગઢમાં આવી ગયા છીએ નિવૃત્તિ લઈને, અહીંયા રોજ પ્રવચન સાંભળવા મળે છે ગુરુદેવ જેવા મહાન પુરુષના, પણ અમારી હજી પરની રૂચિ છૂટતી નથી. આત્માની રૂચિ કરવી જોઈએ એવો ઉપદેશ પ્રાપ્ત થયો, એ વાત અમને ઠીક લાગી, પણ ફેરફાર થતો નથી અમારા પરિણામમાં. શું કરવું? આ પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન અમુક ચર્ચાઓ સારી ચાલી જ છે. સમાધાન કે પરની રૂચિ તોડતા તોડતા જીવને પરસેવા ઉતરી જાય છે, એનું કારણ શું છે? કે જીવને સુખની જરૂરત છે અને એને સુખ જાણ્યું છે અને માણ્યું છે. પર પદાર્થમાં સુખ જાણ્યું છે, પર પદાર્થમાં સુખ માણ્યું છે, અને તેથી પરની જરૂરત તેને લાગી છે અને એની જરૂરતમાંથી રૂચિ ઊભી થઈ છે. એવો જે પ્રકાર ભજી ગયો છે, ભજી રહ્યો છે અનાદિથી, એ પ્રકારને તોડતા જીવને પરસેવો ઉતરે છે એમ કે છે. જો પરસેવો ઉતરે છે એનો શું અર્થ? કે એવી રૂચિ તોડવી કઠણ પડે છે, જીવને અઘરી પડે છે અને કઠણ પડે છે, મુશ્કેલ લાગે છે. પુરુષાર્થ થાય ને, રુચિ અનુસાર પુરુષાર્થ. પરની રુચિ હોય એટલે તમારો પુરુષાર્થ પર બાજુ ચાલે, સોનગઢ આવ્યા પણ બધી વ્યવસ્થા કરીને અમે આવ્યા. વ્યવસ્થા કરીને એટલે શું? કે અમને ક્યાંય પ્રતિકૂળતા ન પડે એવી બધી વ્યવસ્થા ગોઠવીને બેઠા છે. અહીંયા કોના માથે બેઠા છે? પર પદાર્થની અવસ્થા માથે બેઠા છે. આ બધી વ્યવસ્થા બરાબર ગોઠવાઈ ગઈ છે, એવી વ્યવસ્થા થઈ ગઈ છે, હવે વાંધો નથી, એના ઉપર બેઠા છે. ત્યારે ગુરુદેવ કહે છે કે તું એના ઉપરથી ઉઠી જાય, પછી વારો આવે. ક્યારે વારો આવે? પરપદાર્થની અવસ્થા કરવી ન કરવી તારા હાથની બાજી જ નથી. પહેલેથી તો એમ કે છે કે તારા હાથની બાજી નથી. તેમ માન્યો કે મારા હાથની બાજી છે ને હું ગોઠવીને બેઠો છું, તો કે એ તો બંધ કરી દેતો. એના કારણે જે વ્યવસ્થા ગોઠવાણી છે, ગોઠવાણી છે. તારો અધિકાર ઉપાડી લે એના ઉપરથી. અને એ અધિકાર ઉપાડવાની હિંમત છે તારામાં, એ જો. અહીંયા શું હિંમતનો પ્રશ્ન આવશે કે જો હું કાળજીથી આ બધું સંભાળી નહીં રાખું, સાચવી નહીં રાખું, હવે વધારે નથી મૂડી. પણ જે છે આપણું ગાડું ચાલે એ પ્રમાણે બધું સાચવવું તો પડશે જ ને. અભિપ્રાય પડ્યો છે એટલે સાવધાની આવે છે. એને પરની સાવધાની સ્વરૂપમાં સાવધાન થવા ન દઈએ. બે વિરુદ્ધ વિષય છે, એક સાથે એમાં બે જગ્યાએ સાવધાન ન થાય. હવે પ્રશ્ન પૂછે કે અમારી પરની રુચિ મટતી નથી, ક્યાંથી મટે? પકડ કરીને તો બેઠો છે, પર પદાર્થ ઉપરમાં પકડ કરીને તો બેઠો છે. તો જેને એ પરવા કર્યા વગર એ રસ્તો પકડ્યો ને જ્ઞાન દશામાં આવ્યા, એની હિંમત કેટલી? હે, એનું પરવા ન કરી. એ જે થશે તે જોઈ જશે. મારે મારું કામ કરી લેવું છે. એકવાર વ્યવસ્થા ને અવસ્થા એ બધું કાંઈ મારા હાથનું કાંઈ છે નહીં ને. મારે એ કાંઈ સાવધાની કરવા જાઉં તો મારી સાવધાની થાય નહીં ને, મારું કામ બગડી જાય છે. મને ચિંતા મારું કામ બગડે એની છે. મારી અનુકૂળતાઓ બગડે એની મને ચિંતા નથી, પ્રતિકૂળતાઓ આવે એની મને ચિંતા નથી. આત્માર્થી જીવનું ચિત્ર દોરીએ તો એવું ચિત્ર છે કે આખું જગત અનુકૂળતા પ્રાપ્ત કરવામાં, મેળવવામાં અને પ્રતિકૂળતાને હર્ષેલવામાં પડ્યું છે. એક આત્માર્થી જીવ જુદો પડ્યો છે. એ પ્રતિકૂળતા એ પ્રતિકૂળતા નથી ને અનુકૂળતા એ અનુકૂળતા નથી. એવો અનુભવ કરવાના પ્રયત્ન પાછળ લાગેલો છે. પાછળ લાગી ગયો છે કે આ મારી ભ્રાંતિ કેમ મારે મટાડવી? આ મારી ભ્રાંતિ છે, મારી ભ્રાંતિ તોડવી છે, એ કામ મારે કરવું છે. અને એ કામ કરવા જતા પ્રતિકૂળતાઓ આવી પડે તો આવી પડો, આવો હું પ્રયોગ કરીશ. આ પ્રતિકૂળતા છે કે મારી ભ્રાંતિ છે? આ પ્રતિકૂળતા છે કે મારી ભ્રાંતિ છે? એ જ્ઞાન દશાને પામશે, એનામાં હિંમત છે. પ્રતિકૂળતા આવો તો આવો, હિંમત છે એનામાં. હા, હરિનો માર્ગ છે સુરાનું, નહીં કાયરનું કામ. માલ મફતમાં લેવો છે કે માલ માથા હાટે લેવો છે? આ સવાલ છે. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોઈને માથું વધારીને મુખ એમ કે છે. ગુરુચરણમાં માથું વધારીને મૂકી દે એમ કે છે. પછી નામ લઈ દે કે મને કેમ મારે જોઈએ છે, મારે જોઈએ છે, મારે ફલાણો જોઈએ, મારે આત્મા જોઈએ છે, મારે મોક્ષ જોઈએ છે, પછી નામ લઈ દે એમ કે છે. હા, અર્પણતામાં આવ્યું કે ન આવ્યું આપણે? સર્વ ભાવ અર્પણ કરી દઈને વર્તો જા, ભાવ, વસ્તુ ક્યાં તારી છે અત્યારે, વસ્તુ તારે અર્પણ કરવાનો સવાલ ઉભો થાય છે. તે જે વસ્તુ ઉપર માલિકી ભાવ રાખ્યો છે, ઉઠાવી લે એમ કે છે, હિંમત છે. અહીંયા 5 લાખ વ્યાજે મૂક્યા છે, વ્યાજ આવે છે ને, એટલે આપણને વાંધો નથી. એનું કોઈ દિવાળો ન આવે. પરસેવો ઉતરે એવું છે વાત, પ્રેક્ટિકલ સાઈડમાં પરસેવો ઉતરે એવી જ વાત છે. એમનું જે લખ્યું છે એમ જ છે. આધાર બુદ્ધિ છોડવા દેતા એમ લાગે કે નીચે નીચેથી જમીન હરી જાય છે, પણ ભાઈ તું નિરાલંબ નિરપેક્ષ પદાર્થ છો. કોઈના વિના તું જીવી શકે એવી તારામાં અનંત શક્તિ છે. અનંતકાળથી જીવતો આવ્યો છો, અનંતકાળ જીવતો રહેવાનો છો, અને કોઈના વિના. જેનો જેનો તે આધાર પકડ્યો છે બધા છૂટવાના છે. અત્યારે સમજીને આધાર બુદ્ધિ છોડ તો એના જેવું કોઈ ઉત્તમ નથી. અને ન છોડ તો એ તો તને છોડવાના જ છે, પછી તને એનું રિએક્શન આવશે. એ વખતે તને રિએક્શન આવશે. આધાર બુદ્ધિ છોડી નથી અને પદાર્થનો વિયોગ થવાનો છે એ વાત નક્કી છે, તો એ વખતે તને મોટું રિએક્શન આવશે, આઘાત લાગશે. શું થશે? આઘાત લાગશે. હે મારું છૂટી ગયું એમ થઈ જશે. પણ એ તો છૂટું જ પડ્યું હતું. તું વળગી ગયો, તું વળગી રહ્યો તો એનો આઘાત છે, બીજું કાંઈ નથી. તે મીઠાશ વેદીતી એ મારી પાસે આટલું છે, મારી પાસે આટલું છે, આટલું છે, એ છૂટ્યું, એનો આઘાત લાગ્યો. નહીં, આઘાત લાગ્યા વગર રહેશે જ નહીં. ખૂબ દુઃખી થઈ જઈશ, એટલો બધો દુઃખી થઈ જઈશ કે એ વેળાએ તું બેસુદ ને બેભાન થઈ જઈશ, એટલું બધું રિએક્શન આવશે. અસહ્ય દુઃખ, ટેન્શનનો અસહ્ય દુઃખ આવશે. સમજીને તું તારો ભાવ ઉપાડી દે અને એ ભાવ આ બાજુ અર્પણ કરી દે. બસ આટલું કામ છે. રુચિ ક્યાંથી ઉત્પન્ન થાય? સમજણ માંથી. સમજણ વગર રુચિ ઉત્પન્ન થાય નહીં. યથાર્થ સમજણ થાય એટલે રુચિ ઉત્પન્ન થાય. ઉપલક રુચિ હોય ત્યાં તો બધા આવેલા, એટલે ભાઈ આટલું બધું છોડીને આવ્યા. કેટલાકે મુંબઈ છોડ્યું, કેટલાકે કલકત્તા છોડ્યું, બધા ઘણા 300-400 જણા રહેતા હતા ભાઈઓ બહેનો થઈને. મકાનો બનાવી બનાવીને પડ્યા પાછરા. ગુરુદેવ વિહારમાં હોય ત્યારે જાય, કોન્સ્ટન્ટ સાંભળવા મળે 2 વખત, અને તોપના ગોળા જેવી વાણી. ગુરુદેવની વાણી એટલે તોપના ગોળા જેવી વાણી, છતાં અસર ન થાય. તિરાડ ન પડે તો ખલાસ, નહીં તો ગાબડા પાડી દે એવી વાણી હતી. છતાં તિરાડ ન પડે તો ખલાસ. તિરાડ ન પડે એનો અર્થ કે દર્શનમાં કેટલો તગડો હશે. તીર્થંકરની દિવ્ય ધ્વનિ તો એથી જબરજસ્ત હોય છે. તો છદમસ્ત પુરુષ હતા. તીર્થંકર થશે ત્યારે તો એ વાણી, એ જ પુરુષની નિમિત્તે જે વાણી નીકળશે એ તો એથી જોરદાર હશે. સમોસરણમાં ધાણીની જેમ સમ્યક દર્શન થવા માંડે, ધાણી ફૂટે એમ ફટાફટ ચારે બાજુ સમ્યક દર્શન દ્રષ્ટિ થવા માંડે એવી વાણી હોય. પણ જેનો દર્શનમાં તગડો હોય એને અસર થતી નથી. અને એવું અનંતવાર આપણા માટે બની ગયું. કોના માટે બન્યો? આપણા માટે બની ગયું. હવે ચેતવાનો વારો આવ્યો પાછો, ચેતવાની તક મળી છે. શું છે? ચેતવાની તક મળી છે. ચેતી જાય તો ચેતી જાય, નહીતર પાછો અનંત કાળનું પરિભ્રમણ ઊભું છે. ઉપલક રૂચિ હોય કે આત્માનું જ કરવા જેવું છે, પણ એકત્વ બુદ્ધિ તોડતા તોડતા મુશ્કેલી પડી જાય છે. એકત્વ બુદ્ધિ નથી તૂટતી, ખ્યાલ લીધો ને, કે કળશામાંથી લોટામાંથી પાણીનો પ્યાલો ભરે તો એકત્વ બુદ્ધિ એ અને કરતા બુદ્ધિ એ તોડતા મુશ્કેલી પડે છે. મુશ્કેલી પડે છે એટલે શું થાય છે? જીવને બીજે પથારો નાખ્યો છે, વળગીને પીડ્યો છે, એટલે મુશ્કેલી પડે છે. વળગણાનો હોય તો કઈ મુશ્કેલી નથી. બહુ પુણ્ય કેરા પુંજથી 16 વર્ષે જે કાવ્ય લખ્યું, 16મા વર્ષે આ લખ્યું છે. કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા. આજે સંબંધ કરીને પથારો પાથરો છે, એ રાખું કે છોડું? પરિહરું એટલે છોડું. રાખું તો આનંદ દુઃખ છે, અને છોડું તો આનંદ સુખ છે. વિવેક અહીંયા કરવાનો છે. પોતાપણું કરવાથી કાંઈ લાભ નથી, અનંતું નુકસાન છે. કેટલું? અનંતું નુકસાન છે. અને પોતાપણું કરી રાખ્યું છે એ છોડવાથી અનંતો લાભ છે. આ વાતની કેટલી અસર થાય છે એ તપાસવાનું છે. જો ખરેખર મૂલ્યાંકન થાય એનું, તો જીવ કામે લાગી જાય, તો ઉત્સાહ આવે, તો મુશ્કેલી નહીં પડે. આમાં બે વાત છે. મુશ્કેલી પડે છે, પરસેવો ઉતરે છે એમ પણ છે, અને સહજ માત્રમાં થાય છે એમ પણ છે. બીજી વાત એવી પણ છે, પણ બહુભાગ જીવોને પરસેવો પડે છે, મુશ્કેલી પડે છે, કઠણ પડે છે, એટલે એની રીતે સમજાવે. બાકી જેને મૂલ્યાંકન થયું અને ઉછાળો આવ્યો કે હવે જે થવું હોય તે થાય, આ એક વખત આજ કરી લેવું છે, એક વખત આજ કરી લેવું છે, એક વખત એટલે અત્યારે જ, એક વખત એટલે ભવિષ્યમાં નહીં, અત્યારે આજ કરી લેવું છે, ગમે અત્યારે પરિસ્થિતિ જે હોય તે પરિસ્થિતિની કાંઈ ઉપેક્ષા કરીને, પરિસ્થિતિની ઉપેક્ષા કરીને, સરાસર ઉપેક્ષા કરીને, કેવી? પૂરેપૂરી મારે અત્યારે આ કરી લેવું છે એમ જે અંદરથી ઉછાળો આવ્યો તો સહજ માત્રમાં છે. સુગાનીજી મુમુક્ષુ દશામાં હતા અને પ્રયત્ન હતો એમનો આ પ્રાપ્ત કરવાનો, અને એની આમ ધૂની સ્વભાવ હતો એમનો, પ્રકૃતિ ધૂની હતી, ધૂનવાળી પ્રકૃતિ હતી. એટલે આ બાજુ ડાયવર્ટ થઈ ગયા આત્મશાંતિ મેળવવામાં, તો ધંધો ભાંગી ગયો. આમ તો જે દુકાનમાં દુકાન ચલાવતા હતા ને, એ કોઈ એમાં પહેલે નોકરી કરતા હતા, અને ઓલા માણસને કઈ નિવૃત્ત થઈ જવું એટલે દુકાન હોંપી દીધી. અચ્છા, કુચામણમાં. બરાબર. એટલે આપણે દુકાન હોંપી દીધી, તો પોતે કોઈ પહેલેથી સંપન્ન હતા નહીં, નોકરી કરતા હતા, એમાંથી પેલા મકાન દુકાન માલિકે દુકાન હોંપી દીધી, તું ચલાવ ભાઈ, હા મારે છૂટું થવું છે આ ધંધામાંથી. હા, દુકાનમાં જોઈ અજમેરમાં, એક વાર રમેશભાઈ સાથે હતા ને, બતાવી દે કે બાબુજી જે દુકાન ચલાવતા હતી આ દુકાન કે. હા, આ બધું લાગી ગયા એટલે ઉપેક્ષા થઈ, ઉપેક્ષા થઈ એટલે ધંધામાં ધ્યાન ન રહ્યું અને કુદરતી પૂર્વકર્મ પણ એવું હતું કે આર્થિક દારિદ્ર્યનો ઉદય હતો, આર્થિક દારિદ્ર્યનો. નહીતર તો ધંધો ચાલે, માણસ ચલાવતો હતો, સરખત માણસ ચલાવે, માણસ સારો ધંધો ચાલે. ઘરાગીને બોલાવે તો આવતા નથી, વગર બોલાવે ઘરાગી જામી પડે, એનો ધંધો ચાલે છે. બોલાવા જાય ને કંઈ આવે નહીં. તો હવે પ્રારબ્ધનો જ વિષય છે, ધંધો ચાલવો ન ચાલવો એ તો એમનો પ્રારબ્ધ એ પ્રકારનો હતો. પણ એમને ખેવના નહોતી, એની એની પડી નહોતી, એમને પડી તે આત્મશાંતિની, એટલે ધંધો ભાંગ્યો. ભાંગતા ધંધામાં સમ્યક દર્શન લીધું છે. જુઓ, ભાંગતા ધંધાએ સમ્યક દર્શન લીધું છે. મોટો પરિવાર, છોકરા છે ત્યાં જાજા, એવી પરિસ્થિતિ હતી. કલકત્તા ગયા ત્યારે તો ચાર દીકરા ને ચાર દીકરી, આઠ નો પરિવાર, ને પોતે બે દસ જણા નો પરિવાર હતો. ધંધો ભાંગ્યા પછી કલકત્તા ગયા, પણ સમ્યક દર્શન લઈને ગયા હતા. તે ધર્મશાળામાં ઉતરે, પોતાના પૈસા કેવા, કે રૂમનું ભાડું ભરવાના પૈસા કેવા, ભાડે રૂમ લેવાના પૈસા, સેનિટોરિયમમાં ઉતરે, મફત રહેવા મળે ત્યાં, પણ મસ્ત પોતાના કામમાં મસ્ત. બજારમાં જીયાવે એટલી વાર જીયાવે, ન ચાલે એટલે બાકી પોતાના ધ્યાનમાં મસ્ત રહીએ, જ્ઞાન ધ્યાનમાં મસ્ત રહીએ. એવી તગડી દશા કરી અંદર, એવી તગડી દશા કરી. આ બાજુ કમાણા નહીં, સંસારમાં પૈસા નો કમાણા, પણ આત્માની કમાણી એટલી બધી કરી કે એક ભાવમાં નિર્વાણ પદ, ચૌદ લોક નો નાથ થશે. અત્યારે તો સ્વર્ગમાં તો ધોમધોમ સાહેબી હશે, પૈસાની ઉપેક્ષા કરી છે ને એટલે અઢળક સંપત્તિ હશે ત્યાં. સાધારણ દેવ ન થાય એવા જીવો, સાધારણ દેવ ન થાય. સમ્યક દ્રષ્ટિ પુરુષો છે ને, એવી રીતે કઈ રડવા જવું પડે નહીં ત્યાં તો, કઈ સીધો ત્યાં જઈને ઉપજે, ત્યાં ઉપેક્ષા કરે પાછા, ત્યાં પણ ઉપેક્ષા કરે. કેમ કે અસંગ તત્વની દ્રષ્ટિ થઈ ગઈ છે. જુઓ કે આ બધામાં કઈ મારે લપટાવા જેવું નથી. ઠીક છે, પૂર્ણ યોગ છે એટલે આ બધો ઠાઠું આજુબાજુમાં દેખાય છે, બાકી આપણે કઈ લેવા કે દેવા, મુસાભાઈ ને વાને પાણી, નાતનો માલ નાત ખાય ને મુસાભાઈ ને વાને પાણી, આપણે કઈ લેવા દેવા નથી. ત્યાં તેમ એ છૂટા પડતા 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 હાવ નિર્વાણ પદમાં આવી આજે છે. એવું કઈ નથી, હિંમત જોઈએ. પેલા હિંમત ઉછાળો આવવો જોઈએ મૂલ્યાંકન થઈને. પાછળ લાગી ગયા, એ પાછળ લાગી ગયા. એટલે શું છે, જેને મુશ્કેલી કોને પડે છે, જે ઢીલા છે એને, કોને ઢીલા છે, શિથિલ છે, વાત સમજ્યા પછી, સાંભળ્યા પછી, સંમત કર્યા પછી પણ ઉપડતા નથી, એને મુશ્કેલી પડે છે. બાકી જેને ઉછાળો આવ્યો એનો તો કંપો ઉપડ્યો, પછી ઉપડ્યો એટલે ઉપડ્યો, એ ક્યાંય જાયલો રહીએ નહીં, ગમે એ પરિસ્થિતિમાં કામ કરી લે. એટલે મુશ્કેલી પડે છે અને સહજ પણ છે. અનંતકાળનો અભ્યાસ છે એટલે પ્રયાસ કરી કરીને થાકી જાય છે, ખેદ થાય છે. ઉલટો અભ્યાસ, ઉલટી પ્રેક્ટિસ, અભ્યાસ એટલે પ્રેક્ટિસ, ઉલટી પ્રેક્ટિસ અનંતકાળની છે એટલે પ્રયાસ કરી કરીને થાકી જાય છે, ખેદ થાય છે. કરવાનું તો આ છે એમ થોડા ઘણે અંશે લાગ્યું છે કે કરવાનું તો આ છે, પણ પુરુષાર્થની ખામીને લઈને તેના વિશ્વાસમાં ડોલમડોલ થઈ જાય છે. એક વખત વિશ્વાસ આવે તો બળ આવે. જે કાંઈ પહેલું કામ છે એ તિરાડ પાડીને વિશ્વાસ જમાવવાનો છે. એવી વાત છે. કહેનાર તો વિતરાગ પુરુષ છે, સર્વજ્ઞ વિતરાગ જિનેન્દ્ર દેવ. અવિશ્વાસનું કોઈ કારણ આપ્ત પુરુષ છે. તો કેવા છે? આપ્ત પુરુષ છે. જ્યાં શંકા કરવાની, શંકાની આંગળી ચીંધવાનો કોઈ અવકાશ નથી, નો સ્કોપ. એવો એવો એવી તો જેની બાહ્યચર્યા છે. બાહ્યચર્યામાં શું? એકાંત ધ્યાન મારીએ છે. આજે સ્વતંબર માને છે, ખાવું પીવું એ કઈ છે નહીં. ત્યાં શુક્લ ધ્યાનમાં પ્રતિમાવત વિરાજમાન થઈ ગયા છે. હલે ચલે બીજા કોઈ અઘાતી કર્મ બાકી રહ્યું હોય તો ક્યાંક ક્ષેત્રાંતર થાય, પણ એ ધ્યાનસ્થ અવસ્થામાં. બીજી રીતે નહીં. પદ્માસને ધ્યાનસ્થ હોય તો ઊભા થઈને હાલવા ન માંડે કાંઈ, કે ભાઈ બીજા ક્ષેત્રે જવાનું છે. યોગજ્ઞાનમાં તો બધું પહેલેથી આવી ગયું છે કે આ ક્ષેત્રે આટલી સ્થિતિ, આ ક્ષેત્રે આટલી સ્થિતિ, આ ક્ષેત્રમાં આટલી સ્થિતિ. એમને જેમ પ્લેન જાય એવી રીતે જ જાય, ધ્યાનસ્થ અવસ્થામાં જ જાય આકાશમાં. કોઈ વાહનની જરૂર નહીં, કોઈ પ્લેનની જરૂર નહીં, કાંઈ જરૂર નહીં. એમને નિરાલંબ પણે, નીચે કોઈ આલંબન ન હોય. બહારમાં ક્યાંય શંકા ઉઠે એવી જગ્યા નથી. એમનો એમના વચનો છે. તો પછી વિશ્વાસ આવવો જોઈએ કે ન આવવો જોઈએ? સાધારણ માણસ ઉપર વિશ્વાસ કરે છે. તમે 50 લાખનો હીરાનો નેકલેસ લેવા જાઓ તો પેમેન્ટ પહેલા કરવું પડે કે પહેલા નેકલેસ મળી જાય તમને? તમે કાઉન્ટર ઉપર જઈ અને પેમેન્ટ કરી આવો, ડિલિવરી તમને આ જગ્યાએથી મળી જશે. 50 લાખ આપ્યા પછી પેમેન્ટ નહીં આપે તો, રસીદ જ નહીં આપે તો? હા કે નહીં? વિશ્વાસ કરી હશે? વિશ્વાસ કરવામાં આવે છે કે નહીં? આપણા ઘરની એક દીકરી બીજા ઘરમાં જાય છે, વિશ્વાસમાં જાય છે વગર વિશ્વાસ? ત્યાં એને ખૂન કરી નાખશે એવું આપણે વિચારીએ છીએ? સારામાં સારી રીતે રાખશે એને વિશ્વાસ છે, મોકલનારને વિશ્વાસ છે, ને જનારને વિશ્વાસ છે. સાધારણ મનુષ્ય ઉપર, વિષય કષાયમાં પડેલા સામાન્ય પ્રાણી ઉપર પણ આખી જિંદગીનો વિશ્વાસ મૂકે છે કે નહીં છોકરી? ત્યારે જાય છે કે નહીં? ઊંઘમાં મારી નાખશે તો ઊંઘી ગયા પછી એવું છે અને વિકલ્પ ઉઠે છે, નિશંક પણ હોઈ જાય, શંકાય નથી પડતી. તો વિતરાગ સર્વજ્ઞ ઉપર વિશ્વાસ મૂકવાનો ક્યાં, અવિશ્વાસ કરવાનો સવાલ ક્યાં રહે છે? રાગી દ્વેષી કષાય, વિષય કષાયમાં પડેલા પ્રાણીઓ પ્રત્યે પણ વિશ્વાસ મૂકવા મૂકીને લોકો જીવન ચલાવે છે કે નહીં? આ તો વિતરાગ સર્વજ્ઞનું વચન છે. વિશ્વાસ કરે તો બળ આવે, નહીતર બળ ન આવે. એમ છે. પુરુષાર્થની ખામી લઈને, પુરુષાર્થ કેમ નથી, બળ કેમ નથી, વિશ્વાસ નથી, એટલે ડોલમડોલ થઈ જાય છે. શું થશે મારું, શું થશે મારું, શું થશે? હવે તારું કાંઈ થવાનું નથી, કાંકરીઓ ખરવાની નથી. તારા ચૈતન્ય ગઢમાંથી એક કાંકરી ખરવાની નથી. શું કરવા મૂંઝાશો તો? એમ કે છે, શું કરવા તો મૂંઝાશો? કઈ મૂંઝાવા જેવું નથી. વિશેષ લઈશું.